तेरा पूजा उपाध्याय श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न परमेश्वर प्रतिदिन कुर्वन्तु वो मंगलम्।
जैन सिद्धांत प्रश्नोत्तर माला बीजो भाग प्रश्न 7 पानु 9 कॉम्प्यूटर में गो टू पेज नंबर 270। प्रश्न 7 क्वेश्चन नंबर 7 ये तत्वों क्या छे। गई वक्त आपने उपायदेय तत्वों की बात करी प्रश्न 6 में हवे अहीं हे तत्वों की बात करे छे कि आकुलता ने उत्पन्न करनारा एवा निगोद नरक आदि गतिना दुख तेमज इंद्रियों द्वारा उत्पन्न थयेल कल्पित सुख ते हे इतले के छोड़वा योग्य छे। जे कहीं आकुलता उत्पन्न करनार छे ते बधु छोड़वा योग्य छे। ए शुभ होय के अशुभ होय पण जे कहीं आकुलता उत्पन्न करे ते छोड़वा योग्य छे। आत्मा में जेने जवू छे जेने पोताना स्वरूपनो प्रतिवास करवो छे एने आत्मा सिवाय बीजू बधु हेय छे। પોતાના નિજ સ્વરૂપ સિવાય બધું જ હેય છે એને માટે પર પદાર્થો બધા હેય છે પરના લક્ષ્ય થતા બધા જ ભાવો હેય છે એટલે પૂજા પાઠ વ્રત તપ આદિના ભાવ પણ એને માટે પરને લક્ષ્ય થતા ભાવ હોવાથી એને છોડવા લાયક છે। જો એ છોડશે નહીં તો એ પર લક્ષ્ય થતા ભાવો શુભ ભાવ છે અને શુભ ભાવની મીઠાશમાં એટલે કે રાગની મીઠાશમાં શુભ ભાવ સારા છે એવી મીઠાશમાં એ અટકી જશે એને માટે અટકવાનું સ્થાન થશે। જ્યાં સુધી એ શુભ ભાવમાં છે ત્યાં સુધી એ શુદ્ધ ભાવમાં જતો નથી। એના જ્ઞાન દર્શનનો ઉપયોગ કોઈ એક જગ્યાએ રહે છે બે જગ્યાએ રહી શકતો નથી। કાં તો એ બહારમાં શુભ ભાવમાં એના જ્ઞાન દર્શનનો ઉપયોગ રોકાઈ રહે છે અથવા તો જો એને છોડે છે અને અંતરમાં જાય છે તો ત્યાં એનો ઉપયોગ જાય। એટલે શુભ ભાવ છે એ સીડી છે અને એના વગર આગળ નહીં વધાય ને આ બધી માન્યતાને લઈને એને અંતરમાં જે મીઠાશ ભરી છે ને એ મીઠાશ જ્યાં સુધી જશે નહીં જ્યાં સુધી એને શુભ ભાવ હે લાગશે નહીં જ્યાં સુધી એ શુભ ભાવ એને અટકવાના સ્થાન લાગશે નહીં ત્યાં સુધી એ શુભ ભાવ છોડીને શુદ્ધમાં જઈ શકશે નહીં। બે વસ્તુ બરાબર સ્પષ્ટ થવી જરૂરી છે। એક વાત કે પોતાના નિજ સ્વરૂપ સિવાય બીજું કંઈ ઉપાદેય નથી એક વાત અને સાથે ને સાથે એ સિવાયનું બીજું બધું જ છોડવા લાયક છે એ વાત। કેમ કે એને મનમાં હજી એમ હોય કે આત્મામાં પણ જવાય અને હું ભક્તિ પણ કરું ને હું પૂજા પણ કરું અને બંને સાથે થાય ને ભક્તિ કરતા કરતા હું એમાં આત્મામાં ચાલ્યો જાઉં આ બધું એને જે સાંભળ્યું છે ને એ માન્યતા મિથ્યા છે। ભક્તિ કરતા કરતા અંતરમાં જવાય નહીં ભક્તિ બહારમાં પરના લક્ષ્ય થાય। તીર્થંકર ભગવાનની ભક્તિ હોય સિદ્ધ ભગવાનની ભક્તિ હોય ગુરુની ભક્તિ હોય શાસ્ત્રની ભક્તિ હોય એ બધો શુભ ભાવ છે અને એ શુભ ભાવ જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર નથી અને બહારમાં છે ત્યારે એવો શુભ ભાવ એને આવ્યા વિના રહેતો નથી। એ આવવાનો જ છે એને એના તરફ લક્ષ આપવાની જરૂર નથી એની સભાનતા કેળવવાની જરૂર નથી કે મને ક્યારે એવા શુભ ભાવ આવે। જો એને એવી સભાનતા વર્તે છે તો એ શુદ્ધમાં નહીં જઈ શકે। મુનિ અંતરમાં પોતે સ્થિર થઈ શકે છે પ્રચુર સ્વસંવેદન જેમને ઉપડ્યું છે એવા મુનિ પણ એ વધુ સમય અંતરમાં રહી નથી શકતા, એટલે જ્યારે બહાર આવે છે ત્યારે એમને આવો શુભભાવ હોય છે અને એને લઈને એ પ્રભુની સ્તુતિ આદિ વંદન વગેરે કરે છે, એટલે છઠ્ઠે આવે છે તો સ્તુતિ કે વંદન એવો ભાવ આવે છે, પણ એ ભાવમાં એ રહી જતા નથી. સ્તુતિ ને વંદનના ભાવને ઉપકારી સમજીને જો ત્યાં અટકી જાય તો શુદ્ધમાં જવાતું નથી, અને શુદ્ધ ભાવમાં ગયા વિના, શુદ્ધ ભાવમાં ગયા વિના એટલે કે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા વિના શ્રેણી ચડી અને શુક્લ ધ્યાન પ્રગટ થતું નથી. શુક્લ ધ્યાન પ્રગટ થાય ત્યાર પછીથી કેવળ જ્ઞાન થાય છે. એટલે મુનિને તો જેમ બને તેમ વધુ ને વધુ પોતાના ધ્યાનમાં સ્થિરતા કરવી છે, બીજી કોઈ વાત એમને જોઈતી નથી, અંતરમાં ઉતરી જવું છે. સમ્યક દ્રષ્ટિ ચોથે ગુણ સ્થાને છે, એને પણ એક વખત એને અનુભવ થાય છે તો એ વારે વારે એવા અનુભવ માટે ફરી પાછો પ્રયત્ન કરે છે. એ માટે થઈને પ્રયત્ન કરતા કરતા એને કોઈ વખત 15 દિવસે, કોઈ વખત અઠવાડિયે, કોઈ દિવસ, કોઈ વખત મહિને કે કોઈ વખત 6 મહિને પણ ફરી એવો અનુભવ થાય છે. એટલે એને વચમાં જે સમય જાય છે એ સમયની અંદર એને શુભભાવ હોય છે. પાંચમે ગુણ સ્થાને છે, એની સ્થિતિ એના કરતા આગળ છે, એની અંતરંગ દશા પણ ઊંચી છે, જ્ઞાનનો ઉઘાડ પણ થોડો વિશેષ છે, અને જ્યારે એને સંવેદન વર્તે છે ત્યારે એ વધારે શુદ્ધિની વૃદ્ધિ કરે છે. આવી દશા છે ત્યારે એને માટે પણ એમ જ છે કે એ વારંવાર અંતરમાં જવાનો પુરુષાર્થ કરે છે, પણ એ જ્યારે નથી જઈ શકતો એ વખતે એને શુભ ભાવ જ વર્તે છે. પણ એ શુભ ભાવને સારો માનીને એ મને પુણ્યબંધનું કારણ છે અને પુણ્યને લીધે થઈ અને મને દેવલોક મળશે અને મને સારી ગતિ મળશે, જો એવા વિચાર સાથે જો પ્રવર્તશે, એક અંશ માત્ર પણ જો એને શુભનો ભાવ રહેશે, એના તરફની લાગણી રહેશે, એની રૂચિ રહેશે, તો એ અંતરમાં નહીં જઈ શકે. જેને અંતરમાં જવું છે એને તો એવો વિકલ્પ પણ ન હોય કે આ શુભ ભાવ સારો છે. શુભ ભાવ રોકનારો ભાવ છે, અને મોટા ભાગે રખડવાનું જો આ જીવને થયું હોય તો એ શુભ ભાવને લઈને રખડવાનું થયું છે, બીજું કોઈ કારણ નથી. કેમ કે શુભ ભાવની મીઠાશ એ જતી નથી. શુભ ભાવને છોડીને શુદ્ધમાં જવું છે એ વાત જેટલી પ્રબળ હોવી જોઈએ એટલી પ્રબળ રહેતી નથી. એ શુભ ભાવની મીઠાશ એને એની પ્રબળતાને એ મંદ પાડી દે છે, એટલે એને છોડવા લાયક છે. હે કહીએ એટલે તિરસ્કાર કરવા લાયક એમ અર્થ નહીં, પણ છોડવા લાયક એમ સમજવું. પ્રભુ ભક્તિ છે તે છોડવા લાયક એમ કહીએ એટલે સમજ્યા વિનાના મૂંડ જીવો, જેને શાસ્ત્રનો અભ્યાસ નથી, એવા લોકો ઊંધા અર્થ કરે છે. એમને આપણે એમ કહીએ કે ભાઈ શુભ ભાવથી સમ્યક દર્શન ન થાય એટલે એ મૂંડ જીવો એમ જ અર્થ કરે છે કે તમે શું આ વાત કરી રહ્યા છો. એક પ્રતિમાની સ્થાપના કરીએ એટલે સમ્યક દર્શન થાય, આવી વાત જે ચાલી રહી છે ને, જેવા જે ઉપદેશ આપવામાં આવે છે એમાં એ ઉપદેશકોને અંદર ખાને એવો ભાવ હોય છે કે પ્રતિમાની સ્થાપના થાય તો સારું. પ્રતિમાની સ્થાપના તો એના કારણે થવાની હશે તો થશે, એમાં ગમે તે નિમિત્ત થવાનું હશે તો થશે, પણ એવા ભોળા જીવને એવો ઉપદેશ આપી અને પ્રતિમાની સ્થાપના થાય, મંદિર બને એવો પેલાને ભાવ છે અને આ પણ એમાં એમ આવી જાય છે અને મનમાં એમ માને છે કે એમ કરવાથી મને સમ્યક દર્શન થશે, અમુક ભાઈએ મને આમ કહ્યું છે, પણ એમ નથી સમજતા કે એ ભાવ શુભ ભાવ છે. અને કોઈ પણ શુભ ભાવ, પ્રતિમાની સ્થાપનાનો શુભ ભાવ કરતા પણ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ ભાવ, કે જે શુભ ભાવે તીર્થંકર નામ ગોત્ર બંધાય, એ ભાવ પણ છોડવા લાયક છે એવું સ્પષ્ટ કાનજી સ્વામીએ કહ્યું છે, એવું સ્પષ્ટ ગુરુદેવે કહ્યું છે. અને એમ જ છે, વસ્તુનું સ્વરૂપ એમ જ છે. કોઈ શુભ ભાવ દ્વારા અબંધ થતો નથી, શુભ ભાવ બંધનું જ કારણ છે. અને શુભ ભાવ માટે, શુભ ભાવને માટે થઈને કોઈ સભાનતાની જરૂર નથી, શુભ ભાવ માટે થઈ અને કોઈ પ્રયત્નની જરૂર નથી. શુદ્ધનો જેને પુરુષાર્થ ઉપડ્યો છે એને શુભ ભાવ આવશે, ઉલટું એને તો મનમાં એમ હોય કે હું વધારે ને વધારે સમય શુદ્ધમાં રહું, મારે શુભમાં ન જવું પડે, હું જેટલો વધુ સમય સ્થિરતા કરી અને શુદ્ધમાં રહીશ એટલો જલ્દીથી શ્રેણી માંડી અને અંતરમાં સ્થિર થઈશ, એવું લક્ષ્ય હોવું જોઈએ. પણ જો એને મનમાં હજી પણ એમ હોય કે થોડું શુભ હોય તો સારું, તો સમજવું કે જલ્દીથી એ શુભમાં પાછો આવી જશે, એ શુદ્ધમાં રહી નહીં શકે. જ્યાં સુધી રાગ છે, રાગની મીઠાશ છે, શુભ રાગની મીઠાશ છે, ત્યાં સુધી અંતરમાં ટકી શકાય જ નહીં. એટલે અહીંયા હેની વાત ચાલે છે તો એ જે ભાવ છે આત્મા સિવાયના એ બધા જ હે છે, એ બધા ભાવ હે છે. અને એ બધા ભાવ બંધનું કારણ હોવાથી એ સંસારનું કારણ છે, અને સંસારનું કારણ જે છે એ બધું છોડવા લાયક છે, એ બધું છોડવા લાયક છે. એ કોઈ ઉપાદેય નથી, કોઈ આશ્રય કરવા લાયક નથી, કોઈ ધારણ કરવા લાયક નથી. એટલે એ બધું એક અથવા બીજી રીતે આકુળતા કરનારું પણ છે, અને બીજી રીતે જોવા જઈએ તો આકુળતા ન થાય તો પણ એ બધું અટકવાનું કારણ છે. એટલે આકુળતાને ઉત્પન્ન કરનારા એવા નિગોદ, નરક આદિ ગતિના દુઃખ તેમજ ઇન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થયેલ કલ્પિત સુખ તે હે છોડવા યોગ્ય છે. તેનું કારણ સંસાર છે. તે સંસારનું કારણ આશ્રવ અને બંધ એ બે તત્વો છે, એ આપણે કરી ગયા છીએ. પુણ્ય પાપ બંને બંધ તત્વ છે. એટલે પુણ્યના ભાવ, પુણ્ય થાય તો સારું, પુણ્ય થાય તો સારી ગતિ, પણ પ્રભુ એ ગતિ છે. પુણ્ય થાય તો સારું એમ કહીએ પણ એમ નથી વિચાર કરતા કે એ પણ ગતિ છે ને, બંધાવાનું છે ને. બંધાઈ અને ધારો કે સારું પુણ્ય કર્યું છે તો દેવલોકમાં જશે, પણ દેવલોકમાં છે શું? દેવલોકની અંદર શારીરિક દુઃખો નથી, એ સિવાય બીજું જોઈએ તો બધું જ એવું ને એવું જ છે. એટલી જ ઈચ્છા આકાંક્ષા વર્તે છે, એટલી જ તૃષ્ણા વર્તે છે. અને હલકો દેવ થાય, મોટે ભાગે તો એ હલકો દેવ થાય, સમ્યક દ્રષ્ટિ નથી એટલે હલકો દેવ થાય. અને હલકો દેવ થાય એટલે બીજા મોટા દેવોના તાબામાં રહેવું પડે, મોટા બીજા દેવો જેમ કે તેમ કરવું પડે, એને માટે એને સેવા પણ આપવી પડે. એટલે એનું માન ગવાય, કેમ કે અહીંયા એને જાતિ સ્મરણ જ્ઞાન થાય એટલે એને દેવને દરેકને જાતિ સ્મરણ જ્ઞાન થાય જ. એટલે એને ખ્યાલ આવે કે પોતે પૂર્વે અહીંયા મનુષ્ય તરીકે હતો અને કેવી એની મહાનતા હતી ને કેવા લોકો એને પૂછતા હતા ને કેવું એનું માન હતું, એવા બધાનો ખ્યાલ આવે એટલે એને ત્યાં એમ થાય કે અહીંયા તો મારું કંઈ માન નથી, અહીંયા તો હું સાવ નિમ્ન થઈ ગયો છું. એટલે એ રીતે માનસિક રીતે એ દેવ દુઃખી થાય. દેવોને એ માનસિક દુઃખ, માનસિક ત્રાસ જ હોય, શારીરિક દુઃખ નથી, બરાબર છે, રોગ નથી, ગડપણ નથી, પણ બીજી રીતે જોવા જઈએ તો એ હલકી દશા હોય છે. કેમ કે દેવોની સંખ્યા પણ ઘણી છે, આપણે જાણીએ છીએ કે મનુષ્ય કરતા અસંખ્યાત ગણા નારકી અને નારકી કરતા અસંખ્યાત ગણા દેવો. એટલે દેવમાં જવું તો સહેલું છે, સામાન્ય પુણ્યનો બંધ પડે તો પણ દેવલોકમાં તો જવાય, પણ દેવલોકમાં જઈને કેવા દેવ થવાય એનો વિચાર કરવો, એ હલકા દેવ થવાય. અહીંયા મનુષ્યમાં પણ આપણે જોઈએ છીએ કે મનુષ્યનો કોઈ પાર નથી આપણે, છતાં પણ એ બધા જ મનુષ્યો કંઈ સુખી છે એમ નથી. મોટાભાગના મનુષ્યો છે બિચારા, એમને તો આ સાંભળવાનો અવકાશ જ નથી, પણ એમને તો આવી અનુકૂળતા પણ નથી, એમને તો એવી સમજ પણ મળી નથી. બિચારા માંડ પૂરું કરે છે, ઇથોપિયામાં જઈને જુએ તો કેવા છે. એટલે જેમ મનુષ્યો જેમ અહીંયા આપણે જોઈએ છીએ કે આપણે 1,00,000 મનુષ્યો જોઈએ તો આપણને ખ્યાલ આવે કે એની કમ્પેરિઝનમાં આપણે કેટલા બધા આગળ છીએ. તો એ રીતે દેવોમાં પણ એવું, કેમ કે દેવો તો મનુષ્યો કરતા અસંખ્યાત ગણા કરતા પણ અસંખ્યાત ગણા છે, તો એ બધા દેવો કંઈ સુખી છે, સમ્યક દ્રષ્ટિ છે એમ નથી. એ બધા દેવોને એક અથવા બીજી રીતે માનસિક પરિતાપ જ છે અને એ દુઃખી છે. દેવગતિના દુઃખો વિશે અષ્ટપાવડની અંદર આપણે ગાથાઓ કરી ગયા છીએ, 3-4 ગાથા આપણે એની લીધી છે અને ખૂબ વર્ણન એમણે કર્યું છે કે દેવગતિમાં કંઈ એવું સુખ નથી. એટલે પુણ્યના બંધ તરફની જે દ્રષ્ટિ છે અને જે અત્યારે શીખવાડવામાં આવી રહ્યું છે ને કે ભાઈ શુભ કર અને પુણ્યનો બંધ કર તો સારી ગતિ થાય, એ વાત છે તે બિલકુલ ખોટી છે. એ કોઈ ગતિમાં સુખ છે જ નહીં, બધી ગતિમાં દુઃખ 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 અને દુઃખ જ છે, બીજું કંઈ છે નહીં. એટલે અહીંયા કહે છે કે તે બધા જ આશ્રવ છે, તે બંધનું કારણ છે. અને પહેલા જે કહેવામાં આવ્યું તે પૂર્વે કહેલા નિશ્ચય તેમજ વ્યવહાર રત્નત્રયથી વિપરીત લક્ષણના ધારક એવા મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર એ ત્રણ છે. તેથી આશ્રવ અને બંધ એ બે તત્વો હેય છે. આશ્રવ અને બંધ જેનાથી થાય એ હેય છે. એટલે એ પછી આશ્રવમાં ગમે તે હોય, પુણ્ય હોય કે પાપ હોય, એ બધું હેય છે, બધું છોડવા લાયક છે, એ કોઈ સ્વીકારવા લાયક આદરવા લાયક નથી. તો આ પ્રમાણે હેય અને ઉપાદેય તત્વોના નિરૂપણથી સાત તત્વ અને નવ પદાર્થોનું પ્રયોજન સિદ્ધ થાય છે. આ મોક્ષશાસ્ત્ર પાના 477 ઉપરથી લેવામાં આવ્યું છે. હવે પ્રશ્ન 8. મિથ્યા દ્રષ્ટિ જીવ સાત તત્વો સંબંધી કેવી રીતે ભૂલ કરે છે? મિથ્યા દ્રષ્ટિ જીવ સાત તત્વો સંબંધી કેવી રીતે ભૂલ કરે છે? પ્રશ્ન 8 છે. એમાં જવાબ આપ્યો છે કે પહેલું તો જીવ તત્વ સંબંધીની ભૂલ. એ જીવ તત્વ સંબંધી શું ભૂલ કરે છે? તો એ જીવ તો ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે, તેને જીવ અજ્ઞાનવશ જાણતો નથી. પહેલામાં પહેલી ભૂલ જો એની કોઈ પણ હોય તો એ કે એક જીવને જાણતો જ નથી, પોતાના સ્વરૂપને એ પીછાણતો નથી, પોતાના સ્વરૂપની એને ઝાંખી થઈ નથી. એની માન્યતામાં પણ એને ભૂલ વર્તે છે કે જે ત્રણેય કાળ જ્ઞાન સ્વરૂપ છે એને બહારથી જ્ઞાન આપવાની કોઈ જરૂર છે જ નહીં. જ્ઞાન અંતરમાં ભર્યું પડ્યું છે અને આત્માનું જ્ઞાન એ જ સાચું જ્ઞાન છે, અન્યથા બીજું બધું છે તે માહિતી છે, અજ્ઞાન છે. એટલે જીવ ત્રિકાળ ત્રણેય કાળ એ જ્ઞાન સ્વરૂપ જ છે અને તેને જીવ અજ્ઞાનવશ જાણતો નથી, પોતાને એ અજ્ઞાનવશ જાણતો નથી. એની દ્રષ્ટિ પર્યાય ઉપર રહે છે, એટલે વર્તમાન પર્યાયને લઈને એ જે સ્થિતિ છે એને જુએ છે, એને જાણે છે અને એને એ પોતે હોય એવું એ વર્તન કરે છે, એવું પરિણમન કરે છે. એટલે કહે છે કે અને જે શરીર છે તે હું જ છું, શરીરનું કાર્ય હું કરી શકું છું એવું માને છે. જે શરીર સાથે એ રહ્યો છે એ શરીરને એ પોતાનું માને છે. એક જ ક્ષેત્ર છે આકાશના, એક જ ક્ષેત્રમાં એ શરીરના પૂતગળો અને આત્મા બંને સાથે રહ્યા છે અને ત્યાં એ પોતે એ શરીરને પૂતગળને પોતાનું માને છે અને આત્મા છે એને ભૂલી ગયો છે. એટલે એ શરીર રૂપે પોતે છે, જે પર્યાય છે એ પર્યાય રૂપે પોતે છે, એ સિવાય બીજું એનું કોઈ અસ્તિત્વ એ સમજતો જ નથી. મનુષ્યની પર્યાય છે અને મનુષ્યની પર્યાયને અનુરૂપ મનુષ્યનું શરીર મળ્યું છે, કાળું કે ધોળું, પણ એ શરીર એટલે હું અને પછી શરીર એટલે હું એટલે શરીરના કાર્યો કરનારો પણ હું. હું હાથ હલાવું છું, હું ખાઉં છું, હું બોલું છું, હું ચાલું છું, હું ડ્રાઇવિંગ કરું છું, હું જોબ કરું છું, બધું હું કરું છું એમ એ માને છે. એમાંનું એ એક પણ કાર્ય કરતો નથી, એ હાથ હલાવી શકતો નથી. હાથ હલે છે એ પૂતગળ છે, પૂતગળનું કાર્ય છે અને પૂતગળને કારણે એ કાર્ય થાય છે. એમાં જીવનો ભાવ નિમિત્ત કારણ બને, જીવનો ભાવ નિમિત્ત કારણ બને, છતાં પણ એ દર વખતે એ જેવા ભાવ કરે એવું શરીરમાં થતું નથી. જેવા ભાવ કરે એવું શરીરની અંદર કાર્ય થતું નથી. એને પેરાલિસિસ થયું હોય ત્યારે એ હાથ હલાવવા ઈચ્છે છે, છતાં હાથ હલતો નથી. એ ક્યારેય ઈચ્છતો નથી કે એને વૃદ્ધાવસ્થા આવે, એના મોઢા ઉપર કરચલીઓ પડી જાય, એના વાળ ધોળા થઈ જાય, એવું એ ક્યારેય ઈચ્છતો નથી. છતાં એ બધું કાર્ય થઈ રહ્યું છે, એ એની ઈચ્છા વિરુદ્ધ થાય છે. એટલે એ શરીરના કાર્યોને એ ખરેખર રોકી શકતો નથી. એ મિથ્યા અભિમાન કરે છે કે હું શરીરનું કરું છું, પણ એ શરીરનું કંઈ કરી શકતો નથી. શરીર એનું નાનપણથી ઘરડું થાય ત્યાં સુધી જેટલા ફેરફાર થાય છે એ બધા ફેરફારો એ જુએ છે, પણ એમાં કંઈ કરી શકતો નથી. એક પણ ફેરફારને એ રોકી શકતો નથી, એક પણ ફેરફારને એ એની ઈચ્છા મુજબ કરાવી શકતો નથી. છતાં એના મનમાં મિથ્યા અભિમાન છે કે હું જ શરીરનું બધું કરું છું, અને એવા મિથ્યા અભિમાનમાં એ પોતે શરીર રૂપે પરિણમે છે, પર પદાર્થ રૂપે પોતે પરિણમે છે. પોતે ભગવાન આત્મા છે એ વાત તદ્દન ભૂલી અને પોતે શરીર રૂપે પરિણમે છે અને શરીર એ જ મારું અસ્તિત્વ, શરીર એટલે હું, એવું મોટા ભાગના જીવો માને છે. મોટા ભાગના બધી જ પર્યાયોમાં બધા જ જીવો એમ કહીએ કે એમ માનનારા છે. ફક્ત સમ્યક દ્રષ્ટિ જીવોને મૂકી અને બાકી બધા જીવો શરીરને પોતાનું માને છે. એટલે કે શરીર એ જ હું અને શરીર જ્યાં સુધી છે ત્યાં સુધી હું છું, ત્યાં સુધી હું છું, પછી ખબર નથી. આ માન્યતા સાથે વર્તન કરે છે એ મોટામાં મોટી એની જીવતત્વ સંબંધીની ભૂલ છે. જીવતત્વ કેવું છે? જીવતત્વ અવિનાશી છે અને એ ત્યાં જ રહેલું છે. એ જ્યારે એ ગમે કોઈ પણ પર્યાયમાં છે, શરીર સાથે છે કે એ સિદ્ધની પર્યાયમાં છે, ત્યારે પણ એ તો પોતે એવો ને એવો ત્રિકાળી જ્ઞાન સ્વરૂપ શુદ્ધ જ છે. પણ આ વાત હજી એને બેસતી નથી, અથવા તો એને કોઈએ કહી નથી, અથવા તો એના સંબંધી એને વિચાર કર્યો નથી, અથવા તો ભૂતકાળમાં એને વિચાર કર્યો હતો પણ એ પાછો ભૂલી ગયો છે. સમ્યક દર્શન થયું નથી એટલે એ વારંવાર ભૂલી જાય છે. મિથ્યા દ્રષ્ટિ છે, મોહનીયને લઈને, અજ્ઞાનને લઈને રાગ દ્વેષ કર્યા કરે છે, એટલે એ મૂળ વાતને ભૂલી જાય છે. પોતાનું જે તત્વ છે એનું મહાત્મ્ય એને આવતું જ નથી. એને એ ભૂલી અને બાકી બીજા બધા તરફ એ ખૂબ પ્રીતિથી વર્તે છે. પોતાના સ્વરૂપ સિવાય બાકી બધા તરફ એને પ્રીતિ છે. એને જગતના પદાર્થો તરફ પણ પ્રીતિ છે, અન્ય એની સાથે રહેલા જીવો એની પ્રત્યે પણ એને પ્રીતિ વર્તે છે, સગા સંબંધીઓ પ્રત્યે, અને પોતાના શરીર પ્રત્યે તો અપૂર્વ એને પ્રીતિ છે. જે કોઈ એનું નથી એના બધા પ્રત્યે એને રાગ છે, એને પ્રીતિ છે, પણ પોતાનું જે છે એના પ્રત્યે એને પ્રીતિ નથી. એટલે એ પહેલામાં પહેલી એની ભૂલ છે કે એ જીવને પોતાને એ જાણતો નથી. અહીંયા કહે છે કે શરીર છે તે હું જ છું, શરીરનું કાર્ય હું કરી શકું છું એવું માને છે. શરીર સ્વસ્થ હોય તો મને લાભ થાય, બાહ્ય અનુકૂળ સંયોગોથી હું સુખી અને બાહ્ય પ્રતિકૂળ સંયોગોથી હું દુઃખી, હું નિર્ધન, હું ધનવાન, હું બળવાન, હું નિર્બળ, હું મનુષ્ય, હું કુરૂપ, હું સુંદર છું, હું રાજા છું, હું શ્રેષ્ઠી છું, હું એન્જિનિયર છું, હું ડોક્ટર છું, એવું બધું એ માને છે. હું કહેતા એને ક્યારેય એમ નથી કહ્યું કે હું ભગવાન આત્મા છું, એને એ વાત ક્યારેય આવતી નથી. પહેલા, સૌથી પહેલા એને હું કહેતા પોતાનું નામ યાદ આવે છે અને જે એની સાથે કાયમ વણાઈ ગયું છે એ મનુષ્ય પણ એને યાદ રહે છે. પણ એને ક્યારેય હું એટલે આત્મા અને આ શરીર અને આ નામ છે તે ક્ષણિક છે, એ 60, 70, 80, 90 વર્ષ, વધારે માં વધારે 100 વર્ષ, કોઈ 200 વર્ષનો તો થતો નથી. કોઈ અત્યારે વર્તમાનમાં ભરત ક્ષેત્રમાં કોઈ 200 વર્ષના તો થતા નથી. એ સમજે છે, જુએ છે, તેમ છતાંય એને એ વાત ઉતરતી નથી કે હવે મારા કેટલા વર્ષ બાકી રહ્યા, હું રમેશ કેટલા વર્ષ રહેવાનો છે, એનો એ વિચાર નથી કરતો. જેટલા ગયા છે એના અડધા પણ હવે રહેવાનો નથી, છતાં પણ એનો એ કેમ વિચાર નથી કરતો. એ જીવતત્વ સંબંધીની ભૂલ આપણને અહીંયા બતાવી છે કે આ ભૂલ છે. જીવતત્વને એ પોતે પોતાનું ક્યારે માને? માત્ર પુસ્તક વાંચે એટલી વારે માને અને પછી પાછો પુસ્તક બંધ કરે એટલે પાછા મગજમાં બધું બંધ થઈ જાય છે. સ્વાધ્યાય કરે એટલી વારે બધું બરાબર છે, ડાઈ ડાઈ વાતો, અને ત્યાર પછીથી બધું બંધ કરી દે. એને પોપટ થવું છે, એને પંડિત થવું છે, એને આત્મજ્ઞાની નથી થવું. એને પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ નથી કરવો, પણ એને પોતે બહુ નાની છે એવી ચર્ચા વિચારણામાં ભાગ લઈ અને પોતાના માન કસાઈને પોષવો છે. એને સ્વાધ્યાય કરવો છે પણ એને અંતરમાં ઉતરવું નથી. એટલે સ્વાધ્યાય પૂરો થાય એટલે પાછું વર્તન બદલાઈ જાય. હું એટલે કોણ? એ પાછો પોતે પોતાના મૂળ પાઠમાં આવી જાય છે. ખરેખર એ મૂળ પાઠ એનો નથી, મૂળ પાઠ તો એનો પોતે ભગવાન આત્મા છે એ છે, અને અત્યારે જે ભજવી રહ્યો છે એ બધા વેશ છે. આ વાત એ ભૂલી જાય છે. એટલે જીવ તત્વ સંબંધીની ભૂલમાં આપણને એ વાત કહી છે અને કહે છે કે આવી રીતે અજ્ઞાની જીવ પરને સ્વસ્વરૂપ માનતા પોતાના સ્વતત્વનો એટલે જીવ તત્વનો એ ઇનકાર કરે છે. જો ઇનકાર કેવી રીતે થઈ જાય છે કે જો તમે બીજાને પોતાનું સ્વરૂપ માનો એટલે સીધી રીતે જોઈએ તો એને પોતાના સ્વરૂપનો ઇનકાર થઈ ગયો. હું એટલે આ ને હું એટલે આ બે તો થઈ શકે નહીં. હું એટલે શરીર ને હું એટલે આત્મા એમ બે તો થાય નહીં, બે તો થઈ શકે નહીં. જો હું એટલે શરીર હોય ને હું એટલે રમેશ જો હોય તો પછી હું એટલે આત્મા છે એ વાતનો તમે અસ્વીકાર જ કર્યો છે. તમે બોલો કે ના બોલો, તમારા અંતરમાં તો એ જ ભર્યું પડ્યું છે. તમને હજી એમ જ છે કે હું એટલે અહીંથી જઈને દેવલોકમાં જઉં. આ માન્યતા લગભગ બધા જ જૈનોમાં, 99% જૈનોમાં વર્તે છે કે અહીંથી કંઈ શુભકર્મ કરીને જઈએ ને હું દેવ થઉં. હું અત્યારે મનુષ્ય અને પછી હવે હું દેવ થઉં. પણ એને ક્યારેય એમ વિચાર કર્યો નથી કે હું અત્યારે પણ મનુષ્ય નથી, હું ભગવાન આત્મા છું અને પછી પણ ભગવાન આત્મા જ રહેવાનો છું. તો આ બધી નકામી જાત જાતની પર્યાયો કરીને શું ફાયદો છે? જે પર્યાયો મને કોઈ રીતે સુખ આપનારી નથી એ પર્યાયોના વેશ ભજવી ભજવીને શું ફાયદો છે? એવો એને વિચાર નથી આવતો. પ્રભુ તે કેટલી પર્યાય કરી, અનંતકાળમાં અનંત પર્યાય કરી, હજી તારે હવે કેટલી કરવી છે? તું થાક્યો નથી હજી? તને તારા મૂળ સ્વરૂપનું ભાન નથી થયું એટલે તું મૂર્ખાઈમાં આ બધી પર્યાયો એક પછી એક કરે છે. તને જો તારા પાછલા 50 ભવનું જો જ્ઞાન થાય તો તને ખ્યાલ આવે કે તે કેવા દુઃખો સહન કર્યા છે. કોઈ ભવમાં તે સુખનો અનુભવ કર્યો જ નથી એનો તને તો ખ્યાલ આવે. અત્યારે સામાન્ય કેટલીક અનુકૂળતાઓને લઈને તું બધું ભૂલી ગયો છે, તું બધું ભૂલી ગયો છે. અનુકૂળતારૂપ દારૂ પીધો છે એટલે એ અનુકૂળતાના દારૂના નશામાં એ બધું ભૂલી ગયો છે. કેવા દુઃખો સહન કરીને એ અહીંયા આવ્યો છે એ બધું ભૂલી ગયો છે. એટલે આ જીવ તત્વ સંબંધીની ભૂલની અહીંયા વાત કરી. હવે બીજી વાત છે અજીવ તત્વ સંબંધીની ભૂલ. નવ તત્વોમાં જીવ તત્વ સંબંધીની ભૂલ, હવે અજીવ તત્વ સંબંધીની ભૂલ. અજીવ તત્વ સંબંધીની ભૂલ પણ આ જીવ તત્વ સંબંધીની ભૂલમાં આપણે લઈ લીધી જ છે. ફરીથી એનો વિસ્તાર કરીએ એટલે લગભગ એ જ રીતે છે, થોડો ફેર છે. અહીંયા કહે છે કે મિથ્યા અભિપ્રાયવશ, મિથ્યા માન્યતાવશ, મિથ્યા માન્યતાને વશ, માન્યતાને વશ ન થઈએ તો પ્રશ્ન નથી. પોતે મિથ્યા માન્યતા છોડી દે અને એને વશ નથી થતો તો કંઈ પ્રશ્ન નથી. પણ મિથ્યા માન્યતા વર્તે છે અને એને સાચી માનીને એને વશ થાય છે એટલે કે એને લક્ષ્ય બધું કરે છે. એટલે મિથ્યા અભિપ્રાયવશ જીવ એવું માને છે કે શરીર ઉત્પન્ન થવાથી મારો જન્મ થયો, શરીરની ઉત્પત્તિ સાથે પોતાનો જન્મ માને છે. શરીરનો નાશ થવાથી હું મરી જઈશ, ધન શરીર ઇત્યાદિ જળ પદાર્થોમાં પરિવર્તન થતા પોતાનામાં ઇષ્ટ અનિષ્ટ પરિવર્તન માનવું, પૈસા આવવા પૈસા જવા એ બધું પર છે અને એ પર પદાર્થોના પરિવર્તન જે થવાના છે તે થાય છે એવું નહીં માનતા એની સાથે પોતે પોતાની લાગણીઓ ભેળવી દે છે, પોતાના ભાવને ભેળવી દે છે અને તેમાં પોતાનું કર્તાપણું કે ભોગતાપણું કરે છે. એમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ વર્તે છે. આ સારું છે, આ ખરાબ છે, આ હું કરું છું, આ મેં કર્યું એવું એ કરે છે. જળ પદાર્થોમાં એ પોતાનું કર્તવ્ય સ્થાપે છે કે આ પદાર્થમાં હું આમ કરી શકું છું. પાછા દલીલ કરે છે કે તમે આ બધી વાત કરો તો રોટલી એમનેમ થાય છે, આ શાક દાળ ભાત બધું બનાવ્યું રસોઈ તો એમનેમ થાય છે, કોણે કર્યું? મેં તો કર્યું, બીજા કોણે કર્યું? આવી પાછી દલીલ કરે છે. એને તત્વ સમજવું નથી ને એટલે દલીલ કરે છે. શાસ્ત્રનો અભ્યાસ નથી, મૂળ વાત સમજવી નથી, એને એ વાત પણ ખબર નથી કે પૂતગળના કાર્યો પૂતગળ પોતે કરે છે ત્યારે તારા ભાવ એ નિમિત્ત તરીકે વર્તે છે અને તારા ભાવ નિમિત્ત તરીકે વર્તે છે એનો અર્થ જ એ છે કે ત્યારે પુણ્યનો ઉદય છે. જ્યારે તારા ભાવ થાય છતાં પણ જો એ રીતે કાર્ય નથી થતા એટલે કે તારા ભાવ એ પૂતગળના કાર્યો માટે નિમિત્ત નથી બનતા તો સમજવું કે પાપનો ઉદય છે. તું તો ઈચ્છે જ છે, તારા ભાવ તો થયા જ કરે છે પણ છતાં પણ તને એવા તારા કરેલા ભાવો અનુસાર પૂતગળની અંદર કાર્યો થતા ન જોવા મળે તો તારે સમજવું કે તારો હવે પાપનો ઉદય છે. એટલે આ વાતને લેવાની છે કે પરના સંબંધી, પરદ્રવ્યો સંબંધી જે કાર્યો થઈ રહ્યા છે એની અંદર કરતાપણું કે ભોગતાપણું એ સ્થાપવું એ મોટામાં મોટી ભૂલ છે. અજીવ છે તે અજીવ છે, પૂતગળ છે એની સાથે વધારે એને સંયોગ રહ્યો છે અને પૂતગળની અંદર એનું જડપણું ભૂલી અને પોતે એની અંદર રહ્યો છે એટલે પોતે એની સાથે રહ્યો છે એટલે એમાં એ ચૈતન્યપણું જોઈ રહ્યો છે. શરીરની અંદર એને ચૈતન્યપણું લાગે છે અને પાછો એ જ રીતે દલીલ કર્યા કરે છે. આ શરીરને કાપીએ છીએ તો કે વાગે છે કે નથી વાગતું, આ શરીરની અંદર કંઈ પણ કરીએ છીએ તો ખબર પડે છે કે નથી પડતું, તો તમે કેમ એમ કહો છો? પણ એ એમ નથી સમજતો કે એ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. અહીંયા તારો એવો ઉદય છે અસાતા વેદનીનો, એટલે તને એ અસાતા વેદની અનુભવમાં આવે છે ને એ જ વખતે બહાર જડ કર્મ જડ એવા શરીરની અંદર એ વાગવું કે પડવું કે બળવું કે દાઝવું કે રોગ થવા એ થાય છે. એ બે વચ્ચેનો એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એ વાત એની સમજમાં નહીં આવે, કેમ કે એને સમજવું નથી ને એટલે નથી આવતું. જો એને સમજવું હોય તો બધું સમજાય, અને ખોટી દલીલ કરવી છે એટલે એમ થાય છે, એટલે તો એ રખડે છે. અહીંયા આપણને એ બતાવે છે કે આવી જીવ અને અજીવ સંબંધીની ભૂલને કારણે થઈ અને એને સમ્યક દર્શન થતું નથી. એનો પુરુષાર્થ ખૂબ નબળો છે, હજી એ મુખ્ય વસ્તુમાં જ ભૂલ કરી રહ્યો છે. નવ તત્વની સાચી સમજ નથી, એ જીવ સમ્યક દર્શન તો ક્યાંથી પ્રગટ કરવાનો છે? ઉષ્ણ અવસ્થા થતા મને તાવ આવ્યો, શરીરની ઉષ્ણ અવસ્થા થાય ત્યારે એમ માને કે મને તાવ આવ્યો, શરીરની ભૂખ તરસ આદિરૂપ અવસ્થા થતા મને ભૂખ તરસ વગેરે થઈ રહ્યા છે એવું માનવું, શરીર કપાઈ જતા હું કપાઈ ગયો એવું માને, ઇત્યાદિ અજીવ સંબંધીની અવસ્થાઓ છે. એ અજીવ સંબંધી એટલે પૂતગળ સંબંધીની અવસ્થાઓને અજ્ઞાની જીવ પોતાની અવસ્થા માને છે અને એ તેની ભૂલ છે. એ અજીવ તત્વ સંબંધીની એની માન્યતાઓમાં ભૂલ છે. એ અજીવને જીવ માને છે અને આમાં અજીવને સ્વતત્વ જીવતત્વ સ્વીકારતા અજીવને જીવ તરીકે સ્વીકારે એટલે પછી અજીવ તત્વનો અજીવ તત્વ છે એને એ સ્વીકારે છે એટલે પછી ભૂલ થાય છે. અજીવનો અજીવ તરીકે સ્વીકાર નથી કરતો, અજીવને એ જીવ તરીકે સ્વીકારે છે. અજીવનો અજીવ તરીકે નો અસ્વીકાર એને વર્તે છે, શરીરને એ અજીવ નહીં પણ જીવ માને છે એવી એની ભૂલ થાય છે. વધારે તો અજીવ તો પાંચ છે, પણ પાંચમાં વધારેમાં વધારે જો ભૂલ કોઈ વસ્તુ સંબંધી થતી હોય તો પૂતગળ સંબંધી અને ખાસ કરીને એ શરીર સંબંધી. શરીર સંબંધીમાં એ જીવ અજીવ ક્યાં છે એનો નિર્ણય કરવામાં એ વારે વારે ભૂલી જાય છે. એના સંબંધની આ વાત પછી આપણે આગળ ત્રીજી વાત કરીએ કે આશ્રવ તત્વ સંબંધી પણ એની ભૂલ વર્તે છે. તો આશ્રવ તત્વ સંબંધી શું ભૂલ છે ત્રીજું? તો કે મિથ્યાત્વ રાગ દ્વેષ શુભ અશુભ ભાવ એ આશ્રવ છે. તે ભાવ આત્માને પ્રગટ રૂપે દુઃખ દેવાવાળા છે, એ સમયે પણ એ દુઃખ દેવાવાળા છે. પ્રવચન સારમાં આ વાત બહુ સરસ રીતે દર્શાવવામાં આવી છે કે જ્યારે આત્માને આત્મા સિવાયના બીજા વિભાવ ભાવ થાય છે તો તે સમયે જ્યારે થાય છે એ સમયે પણ એ દુઃખ દેવાવાળા છે. આકુળતા છે, એ આકુળતાના ભાવ છે, એ સમયે પણ આત્માને દુઃખ દેવાવાળા છે. કસાય છે એટલે જીવને કસે તે કસાય. ગુરુદેવે સરસ વ્યાખ્યા કરી છે, જીવને કસે તે કસાય. એ શુભ હોય કે અશુભ હોય, એ રાગ હોય કે દ્વેષ હોય, ગમે તે હોય, પણ જીવને કસે તે કસાય. એટલે શુભ હોય કે અશુભ ભાવ હોય એ બધા એ જ સમયે જ્યારે થાય છે ત્યારે જ એ આકુળતા પ્રગટ કરી અને આત્માની શાંતિને હણી લે છે. આત્માના પોતાના શુદ્ધ નિર્મળ સ્વાભાવિક જે ભાવ છે એને એ ઘાત કરનારા ભાવ છે. આત્માના પોતાના સ્વાભાવિક ભાવ છે, આત્માનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ સિદ્ધ સમાન સ્વરૂપ છે અને એવા ભાવે આત્મા પરિણમે એને બદલે જ્યારે એ આવા મિથ્યાત્વ રાગ કે દ્વેષના ભાવે કસાય ભાવે શુભ કે અશુભ ભાવે પરિણમે છે ત્યારે એના મૂળ સ્વભાવ ભાવનો એ ઘાત કરે છે. એટલે એને એ રીતે જોઈએ તો સ્વનો ઘાત થાય છે, પોતાના સ્વભાવ ભાવનો એ ઘાત કરે છે. એ કૃપાળુદેવે વાત બહુ સરસ રીતે કહી છે કે તમે સમયે સમયે ભાવમરણ કરો છો, સમયે સમયે ભાવમરણ કરો છો. એ સમયે સમયે ભાવમરણ કરો છો, ગા રાચી રહો કહ્યું છે ને, એ ભાવમરણથી રાચી રહ્યા છો, એના તરફ તો તમારું લક્ષ્ય જ નથી. ભાવમરણ કેવી રીતે થાય? આત્માના ભાવ કેવા? શુદ્ધ નિર્મળ ભાવ, સ્વાભાવિક ભાવ, જેવો આત્મા છે એવા ભાવરૂપે એ પરિણમે તો એનું પોતાનું પરિણમન કહેવાય. એ સિવાયના બીજા કોઈ પણ ભાવે પરિણમે, એ રાગના હોય કે દ્વેષના હોય, કોઈ પણ ભાવ હોય, શુભ ભાવ હોય, પૂજાનો, ભક્તિનો, ઉપવાસનો ભાવ હોય, પણ એ ભાવ એનો નથી. એટલે એવા ભાવે પણ એ પરિણમે છે તો એ પોતાના સ્વાભાવિક શુદ્ધ નિર્મળ ભાવ છે એનો ઘાત કરે છે. એટલે સમયે સમયે એ જે ભાવ કરે છે એ દ્વારા દરેક સમયે એ પોતાના ભાવનો ઘાત કરે છે. અને એ ભાવનો ઘાત એ ભાવમરણ છે. કૃપાળુદેવ ભાવમરણ જે કહ્યું છે એ ભાવમરણ એ રીતે ભાવમરણ કરી રહ્યો છે. પણ એનું તો લક્ષ્ય તરફ જતું જ નથી. એને તો એ લીટી ગાવી છે, ગાતા આવડે છે, એનો અર્થ કરતા તો આવડતો નથી. અને કોઈ અર્થ કરતા હોય તો એમાં પાછી માથાકૂટ છે એને, ક્યાંથી લાવ્યા ને તમે, કેમ આમ ને તેમ. અરે પ્રભુ, તું જરાક તારો ક્ષયોપશમ ઓછો છે તો કોઈ જ્ઞાનીનો ક્ષયોપશમ તો વિચાર કર. ગુરુદેવ જેવાના ક્ષયોપશમમાં એ જે વાત આવી છે એના તરફ તું લક્ષ કરીશ તો તને કૃપાળુદેવે જે વાત કરી છે એ બહુ સારી રીતે સમજાશે. જેટલો તારો શાસ્ત્રોનો અભ્યાસ વધારે થશે, જેટલો તત્વનો અભ્યાસ તારો વધારે થશે, એટલું તને કૃપાળુદેવના એ વચનામૃતમાંથી, આત્મસિદ્ધિમાંથી વધારે સમજાશે. તું એક વાર વાંચ, બીજી વાર વાંચ, અને પછી આ બધા શાસ્ત્રોનો ખૂબ અભ્યાસ કરીને ફરીથી વાંચ. ગુરુદેવે જે કંઈ સમજાવ્યું છે અને બરાબર બધું આત્મસાત કરીને ફરીથી વાંચ તો તને ખબર પડશે કે ભાઈ કૃપાળુદેવે પણ આની આ જ વાત કરી છે, એમાંથી એ જ ભાવ નીકળશે. એટલે એમાં નક્કામાં આમ છે ને તેમ છે એવી બધી વાતોમાં પડવા જેવું નથી. શાસ્ત્રમાં આમ છે ને તેમ છે ની પંચાયત કર્યા વગર પોતે શું કરવાનું છે એ તરફ લક્ષ આપવાની જરૂર છે. કોઈક વસ્તુમાં અત્યારે એની માન્યતા એમ વર્તે છે તો ઠીક છે, એમાં એને આશંકા થાય એ વાત બરાબર છે કે અહીંયા મને આમ લાગે છે અને પેલાએ કેમ આમ લખ્યું છે. પણ એના કરતા એને એમ વિચાર કરવો જોઈએ કે એણે એમ લખ્યું છે તો એને આ અપેક્ષાએ આમ લખ્યું છે એવો વિચાર કરવો જોઈએ. હમણાં મારી પર એક મેઇલ આવી કે અમુકમાં અમુક અમુક ભાઈએ આમ કેમ લખ્યું છે આત્મસિદ્ધિના અર્થમાં, એવી એક કોઈ ભાઈએ મેઇલ મને મોકલી. પણ એને બહુ લાંબો વિચાર નથી કર્યો, એને જે આવડતું હતું એને ત્યાં મૂક્યું છે. પણ એને એમ નથી કહ્યું કે ભાઈ આ અમુક અપેક્ષાએ એમણે આ વાત લખી છે. એટલે અપેક્ષા સમજ્યા વિના કોઈ પણ વાતને આપણે લઈ લઈએ ને એ વાત બરાબર નથી. એટલે કૃપાળુદેવે જે વાત લખેલી છે એના ભાવ સમજવા માટે થઈને પણ શાસ્ત્રનો ખૂબ અભ્યાસ જોઈએ અને અનેકાંત દ્રષ્ટિ કેળવવી પડે તો એ સમજાય. કૃપાળુદેવે બધું જ કહ્યું છે. આ ભાવમરણની જે વાત કરી દીધી છે તો કેટલાય શાસ્ત્રોનો સાર કહી દીધો છે, એક લીટીમાં કહ્યું છે, એક લીટીની અંદર એ વાત કરી દીધી છે કે તમે સમયે સમયે એવા ભાવમરણથી કેમ રાચી રહ્યા છો. આમાં તો કેટલી બધી વાત આવી ગઈ. ભાવમરણની વાત તો બહુ ઉત્કૃષ્ટ વાત છે. બીજી બધી વાત તો એક બાજુ રહી, તપની ને પુણ્યની વાત તો ભાઈ બાજુ પર મૂકો. તમને તો છેક તમારા અંતર સુધી લઈ જાય છે અને તમે ક્યાં અટક્યા છો એ છેલ્લી વસ્તુ બતાવી દઈ, એ છેલ્લી વસ્તુ કૃપાળુદેવે બતાવી દીધી કે તમે તો આ ભાવ મરણ કરી રહ્યા છો. કેમ? તો કે તમે તમારા ભાવમાં રહેતા જ નથી. એનો અર્થ શું થયો કે કૃપાળુદેવે એમ કહેવું છે કે તમારે તમારા સ્વરૂપમાં જ રહેવું જોઈએ. એનો અર્થ જ એ થાય છે, એનો અર્થ જ એ થાય છે, અન્ય ભાવમાં તમારે જવાનું છે જ નહીં એવો અર્થ એમાં ગર્ભિત છે. તો જ ભાવમરણ થાય ને, નહીંતર એમ ના કહેત કે આ શુભ ભાવ છે, ભાવમરણ નથી, એવું કૃપાળુદેવે કહ્યું નથી. બહુ સરસ વાત છે, બહુ શાંતિથી સમજવા જેવી વસ્તુઓ છે. અહીંયા એ વાત કરી કે આશ્રવ જે છે એ બધા જેને આપણે હે કહીએ છીએ, છોડવા લાયક છે, એ બધા શું છે? પરલક્ષ્ય થતા ભાવ છે. અને એ પરલક્ષ્ય થતા ભાવ એ કોઈ રીતે હિતકારી નથી, એ હિતરૂપ નથી. અને એના સંબંધીની શું ભૂલ છે એ અહીંયા દર્શાવ્યું કે મિથ્યાત્વ, રાગ, દ્વેષ, શુભ અશુભ ભાવ એ આશ્રવ છે અને તે ભાવ આત્માને પ્રગટ રૂપે દુઃખ દેવા વાળા છે. આ વાત એને મગજમાં બેસવી જોઈએ. પરંતુ એ મિથ્યા દ્રષ્ટિ જીવતે એમને હિતરૂપ માને, એને હિતરૂપ માની અને હંમેશા નિરંતર તેમનું સેવન કરે છે. શુભ ભાવ કરવા છે, શુભમાં રહેવું છે. આપણે નિમિત્ત બનીએ તો સારું, બોલતા હોય છે ને લોકો, કઈ નહીં આપણે નિમિત્ત તો બન્યા ને. અરે ભલા માણસ, તું શું ગાંડી વાતો કરી રહ્યો છે? શેનું નિમિત્ત ને શેની વાત? જે કાર્ય થવાનું છે તે કાળે તે થાય છે, એમાં તું નિમિત્ત થયો તો તેથી તને શું ફાયદો? શું તું ધારે છે એ પ્રમાણે તું બધાના નિમિત્ત થાય છે ને, નિમિત્ત થઈને શું ફાયદો છે તને? સમજતો નથી ને, એને રાગ, રાગની મીઠાશ પડી છે ને, આશ્રવની મીઠાશ છે, એટલે એ એવી વાત કરે છે. તો આ એની ભૂલ છે, આ એની આશ્રવ તત્વ સંબંધીની ભૂલ છે કે એને એ સારા માને છે, હિતરૂપ માને છે, એ એની મોટામાં મોટી ભૂલ છે. આશ્રવ સારા નથી, હિતરૂપ નથી, એ ઉપાદેય નથી, એ છોડવા લાયક છે. અને એને છોડીને સંવર ભાવ છે, એ આદરણીય ભાવ છે. સંવર ભાવ છે એ આદરણીય ભાવ છે, એ સ્વીકારવા લાયક ભાવ છે. તો આજે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ, હવે પછી બંધ તત્વ સંબંધીની ભૂલથી વધુ સ્વાધ્યાય કરીશું. તો કોઈ પ્રશ્ન હોય તો લઈએ, અન્યથા આજનો સ્વાધ્યાય અહીંયા આપણે પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.